તારીખ 15/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 3-6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163.
આ પ્રણતિ તોડે પહેલી ભાવના, ભાવનામાં આ પ્રણતિ છૂટી જાય અને આ નવી પ્રણતિ ઊભી કરે. વિરુદ્ધ રસની છે, પરસ્પર વિરુદ્ધ રસ છે. એક છિદ્રસ છે, એક પુત્ર રસ છે. પણ પ્રેક્ટિસ નો વિષય છે, પ્રેક્ટિસ ના વિષયને સાથે કારણ કે વારંવાર કરે, નિરંતર વારંવાર સ્વરૂપની ભાવનામાં રહે. દર્શન પણ સારી રીતે મંદ થવાનું આ એક સાધન છે. બીજું પણ સાધન
એક વાત એ લખ્યું છે, ઓછું એવી પરિમિતિ વડે આત્મા પ્રગટ
જી
14 પાના પર લખ્યું છે ભગવંતે કે હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટ.
દર્શનના ચેતનાના પ્રકાશમાં હું પણ
સ્વપણ સ્વપણ થાય એટલે
પરિણતિ. તો આખો ગ્રંથ જ એના ઉપર છે, પ્રકાશમાં આખો ગ્રંથ જ એના ઉપર.
14 પાના પર છે.
હા, એક ગ્રંથ એવો છે,
એક જ એવો મળે જોવા સ્પષ્ટ વાલી જાય, બાકી બીજા કોઈ માટી સ્પષ્ટ નથી.
આ એક ગ્રંથ એવો છે, અનુભવમાં લઈ જાય છે. જબરદસ્ત વાત છે.
14 છે.
હું છું પણની માન્યતા સ્વપદ સાધન છે. હું પરિણામો એ સ્વપદ ની આસ્તિક્યતા કરી અસ્તિત્વ ગ્રહણ. હું પરિણામ દ્વારા
દીપસિંહજી
પોતે અસાધારણ જ્ઞાની થઈ ગયા, અસાધારણ અધ્યાત્મ અને સિદ્ધાંત બંને કેવી રીતે કરે, આત્મરસ કેવી રીતે પ્રગટ કરે એના એવો પ્રશ્ન ઉઠાવીને ઉત્તર દીધો છે. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એને ઉત્કૃષ્ટ ચાલે છે ત્યારે એમાં નિરંતર એ ભાવના રહે છે. નહીંતર એ ભાવના ક્યારેક આવે છે, પણ જીવ પોતાના ઉદયના કાર્યોમાં લાગી જાય છે. ક્યારેક આવે છે, પણ જીવ પોતાના ઉદયના કાર્યોમાં લાગી જાય છે. એમ એનું કોઈ સાતત્ય નથી રહેતું, સતતપણું નથી રહેતું. પણ જે જીવ આત્મરસને ઉત્પન્ન કરનાર છે એને આ પ્રકાર ઉત્પન્ન થાય છે. એ પોતાના સ્વરૂપની ભાવનામાં નિરંતર રહે છે. દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વાર માત્ર ચિત્ત રહે છે. એ પ્રકાશ છે એટલે શું અહીંયા એ થોડું વિચારવા જેવું છે. પ્રકાશ એટલે વેદન. દર્શન જ્ઞાન ચેતનાનું જે વેદન છે, એ વેદન એનો અર્થ કેમ થાય છે કે આત્મામાં જે પ્રકાશ શક્તિ છે, જ્ઞાન શક્તિ, આનંદ શક્તિ, સુખ શક્તિ, પ્રિય શક્તિ, એ પ્રકાશ શક્તિ પણ છે. જે 47 શક્તિનું વર્ણન છે, પ્રકાશ શક્તિ 12મી પ્રકાશ શક્તિ. અને એની વ્યાખ્યા એવી કરી છે અમૃત ચંદ્રાચાર્ય, કે સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, પ્રકાશ શક્તિ માં વેદન લીધું છે, સ્વસંવેદન લીધું છે, સ્વસંવેદનનું પ્રગટ થવું તે પ્રકાશ શક્તિનું કાર્ય છે. તો અહીંયા દર્શન જ્ઞાન ચેતનાનો જે પ્રકાશ છે, દર્શન જ્ઞાન ચેતનામાં જે વેદન છે, એ વેદનને ઉપયોગ દ્વારમાં દ્રઢ ભાવે, દ્રઢપણે ભાવે, ભાવનું એટલે ભાવનાથી ઊંચમું, ભાવનાપૂર્વક ઊંચમું પોતાના દર્શન જ્ઞાન ચેતનાનું વેદન ઉપયોગ દ્વારની અંદર સારી રીતે ભાવવામાં આવે એ વેદનને, તો સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે. ચૈતન્ય પરિણતિથી સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે. સ્વરૂપ રસ કહો કે આત્મરસ કહો, આત્મરસ ઉત્પન્ન થાય છે. આપણે સ્વાધ્યાયમાં ઘણી વાર ચર્ચાય છે કે પરિણામની બધી તાકાત, જે તે પરિણામની કોઈ પણ તાકાત, જે તે પરિણામ છે એની કોઈ પણ પરિણામની તાકાત, તે પરિણામમાં ઉત્પન્ન રસ સાથે રસમાં રહેલી છે. વિપરીતતામાં પણ એવું છે કે રાગની અંદર જે રાગરસ છે એને જ બંધ તત્વ, ભાવબંધ તત્વ કહેવામાં આવ્યું છે. જે ભાવબંધ તત્વ કહેવામાં આવ્યું છે એ બંધધિકારમાં સંસારની અંદર એ રાગરસને કહ્યું છે, રાગની ચિકાસને કહ્યું. તો અહીંયા જે આત્મશક્તિ ઉત્પન્ન થઈ એ આ સ્વરૂપ રસમાં ઉત્પન્ન થઈ છે, એટલે ત્યાં સ્વરૂપની શક્તિ પ્રગટ છે, એનો આ પ્રયોગ લીધો છે. અહીંયા ભાવનામાં મગ્ન રહેવું એ પણ સાક્ષાત પરિણામનો વિષય છે, અને દર્શનના ઉપયોગની અંદર જે ચેતનાનો પ્રકાશ છે એ વેદન એટલે અનુભવરૂપ છે, અને એની જે દ્રઢતા છે એને લઈને સ્વરૂપ રસ, આત્મરસ, ચૈતન્ય રસ થાય છે. આ જે સ્વરૂપ રસ છે એ અબંધ ભાવ છે અથવા સંવર નિદ્રાતંત્ર છે.
દર્શન જ્ઞાન દોનો કા વેદન તો અભેદ રૂપ થી
હા ચેતના શબ્દ લિયા હૈ ને ઇસલિયે દર્શન જ્ઞાન દિયા હૈ, ચેતના મેં દોનો આ જાતા હૈ ઇસલિયે. ફિર ભી દર્શન હૈ વો ગ્રહણ નહીં હોતા હૈ, બુદ્ધિ કા વિષય નહીં, બુદ્ધિ ગમ્ય નહીં હૈ. જ્ઞાન કા જો પર્યાય હૈ વો બુદ્ધિ મેં ગ્રહણ હોતા હૈ. તો મુખ્યતયા વો જ્ઞાન કા જો વેદન હૈ ઉસકો હી ચેતના કા વેદન કહેને મેં આતા હૈ. તો શાસ્ત્ર મેં ચેતના શબ્દ કા પ્રયોગ ઇસલિયે કે ચેતના શબ્દ કા પ્રયોગ વેદાંત આદિ મેં ભી હૈ. વહાં જ્ઞાન કા સ્વીકાર ક્યા ગયા હૈ, દર્શન કા સ્વીકાર નહીં ક્યા ગયા, પર નહીં ક્યા ઇસલિયે કે વહાં દર્શન કો સમજ નહીં સકતે, વો તો બુદ્ધિગ્રાહ્ય હૈ નહીં, કેવલ જ્ઞાન ઘોષણ હૈ દર્શન કા ઉપયોગ. સમજ મેં આ સકતા હૈ શુદ્ધ જ્ઞાન મેં, ફિર ભી ગ્રહણ નહીં હોતા, હોતા પકડ મેં નહીં આતા, ઇતના સૂક્ષ્મ પરિણામ. ઇસલિયે ચેતના મેં દોનો બાત હૈ, વો એક જૈન દર્શન મેં એક બાત, જૈન દર્શન કે અલાવા ઓર જગ્યા ચેતના મેં દર્શન જ્ઞાન દો બાત નહીં, એક અલગ જ્ઞાન કી બાત હૈ. ચેતના કહો યા જ્ઞાન કહો, જ્ઞાન કહો યા ચેતના, અહીંયા ક્રમ એ લીધો છે ભાવનાનો. જો પોતાના સ્વરૂપની ભાવનામાં નિરંતર જીવ મગ્ન રહેતો હોય તો એ આગળની વેદનની ભૂમિકામાં આવે છે. ઉપયોગ દ્વારમાં જે પ્રકાશ છે, પ્રકાશ છે એટલે જે વેદન છે, એ વેદનનો પકડાતું નથી. એ કેમ પકડાતું નથી? પોતાની સ્વરૂપની ભાવનામાં નથી. માટે જો સ્વરૂપની ભાવનામાં રહેતો હોય તો એ વેદનને ગ્રહણ કરી શકે છે. વેદન, વેદનમાં આવતા અને એની દ્રઢતામાં આવતા અહીંયા ચિત્ત પરિણતિ ઉત્પન્ન થાય છે અને સ્વરૂપ પ્રશ્ન થાય છે. સરસ. એકદમ સંક્ષેપમાં અધ્યાત્મ પર્યાયમાં આવવાનો વિષય લીધો છે દીક્ષિતજી, એકદમ સંક્ષેપમાં લઈ લીધો છે, એક જ પ્રતિ ભાવના પછી તો સુધા વિજ્ઞાનને વિષય લઈ લીધો છે. આગળ થોડી વાત કરી કે જ્ઞાન છે એ પુણ્ય જ વાનગી છે, અને એ જ્ઞાનને જ્ઞાનના લક્ષણને વાનગી એટલે સેમ્પલ લક્ષણને ઓળખીને ઘણા સંતો અજરમર થયા છે એ બધું વર્ણન લીધો. પણ કેવી રીતે પોતાના અનુભવનો વિલાસ કરે, સ્વાનુભવ કેવી રીતે કરે એના માટે એકદમ સંક્ષેપમાં આજે
આત્મકલ્યાણની તીવ્ર ભાવના વગર જીવ યોગમાં ના આવી શકે. યોગમાં જે ભાવનાની આજે નિસ્વરૂપની ભાવના, યોગ વગર નિસ્વરૂપની ભાવના,
જ્ઞાન યોગમાં જે જ્ઞાન વેદન ની જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિમાં જ્ઞાન વેદનની પ્રસિદ્ધિ એને થતી નથી. સામાન્ય રીતે જીવને એમ લાગે છે કે વેદન પકડાતું નથી, આ એક સામાન્ય પરિસ્થિતિ છે જેમ કે વેદન પકડાતું નથી. પણ કેમ પકડાતું નથી કે પોતે ભાવના રહી છે માટે પકડાતું નથી. નિરંતર ભાવનામાં રહેલા જીવને દર્શનજ્ઞાન ઉપયોગમાં રહેલો જે વેદ પ્રકાશ એટલે વેદન એ ગ્રહણ થાય છે, ગ્રહણ થાય છે એટલું નહીં પણ એને દ્રઢપણે એ ભાવનામાં ભાવે છે, વિશેષપણે સ્વસ્વરૂપે ભાવે છે, સ્વપણે ભાવે છે, અને એમાંથી પરિણતિ થઈને સ્વરૂપ
થાય છે. જીવ ભાવના વિહીન તો છે, ભાવના વગરનો તો નથી, ભાવના તો ક્યાં ક્યાં એની કામ કરતી હોય છે. તો ઓલી ભાવનાથી દૂર જાય અને આ બાજુ આખા બાજુની ભાવના પ્રગટ થાય તો
પરતત્વની ભાવના છે. પરતત્વમાં રાગ પણ છે, પરતત્વમાં દેહાદી સંસારના અનેક સંયોગી પદાર્થો પણ છે. તો એ તો ભાવના વિપરીત ભાવના છે, એ ભાવના તો કદી સફળ થવાની નથી. અનંતકાળ છે સંસારની ભાવનામાં તો ઊભો છે તો શું મળ્યું એને સિવાય દુઃખ કાંઈ નથી મળ્યું. એકાંતે દુઃખી થતા પરિભ્રમણ કરે છે. હવે તો પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે અને એ પણ નિરંતર મગ્ન રહે
સતત,
આ મુખ્ય વાત છે. પાયાની વાત શાસ્ત્ર સંબંધીનું જાણ પણ જ્ઞાન એમાં ભાવના નથી રહેતી એટલે શુષ્કતા આવે છે. અને ભાવનાવાળાને શાસ્ત્ર જ્ઞાન હોય કે ન હોય કાંઈ ફરક નથી પડતો, એ અધ્યાત્મ પરિણતિ મારી જાય છે અને આવી શકે છે. આ લાભ ભાવનો વસ્તુ છે. ત્યારે ભૂમિકા ચોખ્ખી હોય છે. અનાદિનો જે વિભાવ રસ છે, દર્શનનો રસ છે, અનંતાનું મંદિરનો રસ છે, એ ગળે કેવી રીતે, એ ગળી જાય તો જ નબળો પડે. જે એકદમ પુષ્ટ થયેલો રસ છે એ ગળી જાય છે ક્યારેક, આ પરિસ્થિતિમાં ગળી જાય છે ત્યાં સુધી પડતા.
એવી ભાવનાવાળા માતાજી ગારંટી આપે, એવી ભાવનાવાળા માતાજી ગારંટી આપે 14 પ્રમાણ ફરી જાય. ભાવના પછી
ભાવના ફરતે 14 બ્રહ્માંડ ફરી જાય, ભાવના નિષ્ફળ જતી નથી. આ ભાવના એટલે કોઈને પણ એમ જ કહેતા કે તમે ભાવનાવાળા છો તો ભાવનામાં વૃદ્ધિ કરો ને. તમને જો ખેડૂતની ભાવના છે, આત્મપ્રાપ્તિની ભાવના છે, એમાં વૃદ્ધિ કરો. કેમ કે અપર્યાપ્ત છે ત્યાં સુધી બધી કઠિનતા છે. પર્યાપ્ત ભાવના થઈએ તો
વેદન પકડાય છે. કૃષ્ણ જ્ઞાનના ઉપયોગમાં ચૈતન્યનો જે પ્રકાશ છે વેદન છે એ પકડાય છે. ચૈતન્યને ચિત્ત પરિણતિ ઉપયોગ થાય છે. સ્વરૂપ
બીજા જે ઓબ્સ્ટેકલ હતા બીજા રસ તોડી ગયા તો જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. ત્યાં ભૂમિકા
કોઈ પ્રતિબંધક રસ ના રહ્યો. બહુ સંક્ષિપ્તમાં પણ આ જગ્યાએ આ કામ થાય છે. કોઈ ના પીછળી વિચારધારા અનેક ન્યાયો અનેક પ્રકારનું લોજી યુક્તિ તર્ક કોઈ જરૂર નથી. ભાવનાવાળાને કોઈ જરૂર નથી. સાચું છે.
જીવને અબોધાવના ન ઉત્પન્ન થવાના કારણમાં કોઈ વિચાર એ
વિભાગ પોસાય છે જે ત્યાં સુધી ભાવના શું કરવા ક્યાંથી થવા દે.
તો એનો અર્થ એવો છે કે જીવ પોતે જ ભૂલ કરે છે અને પોતે જ
ચાલતી પરિસ્થિતિ એને મંજૂર છે.
બરાબર.
તો ક્યાંથી પરમાત્મા પધારશે? પરમતત્વ તો પરમાત્મા પરમેશ્વર તત્વ છે. બરાબર. એને જે પર્યાયમાં પધરાવણી છે એમાં એનાથી જે વિરુદ્ધ ભાવો છે એ પોસાતા હોય ત્યાં સુધી ક્યાંથી આપશે? એક વાત લીધી છે કે તું જે વિયોગ સ્ફરતો નથી
એ જે બીજું કાંઈ નથી રૂચતો અને એક આત્મા જ જોઈએ એટલે ભાવનામાં તો બધા જ ગુણ આવી જાય છે. મુખ્ય મુખ્ય લક્ષ્મણ તો એક નામ નો પર્યાય છે. ભાવનામાં તો બધા જ ગુણ
આવી જાય છે. જીવન એક વાક્ય આવે છે બધા બધામાં આવે છે. બીજે કામ કરે
સમજાયમાં આવે છે. યશો વિજય જેવું બચ્ચે મન મહિલા વાલા ઉપર પ્રેક્ટિકલ તરફ ખ્યાલ આવી જાય છે. વ્યવહારો દ્રષ્ટાંત છે તો એમ તો જેમ એને બધા બીજા કામ કરે છે તો પણ એક જ બાજુ એનું મન છે. એવી જ રીતે આ ભાવના વિશે છે. બીજા કામ કરે છે તો પણ એક જ બાજુ ભાવના.
અનંતકાળમાં ભૂલ ભૂલ આ જીવની આ રહી ગઈ. અનંતકાળ સુધીમાં અત્યાર સુધીમાં ભૂલ આ રહી ગઈ કે યથાર્થ ભાવના નથી આવી.
બસ ઉત્કૃષ્ટ પાત્રતાનું બધી બેન શ્રી વર્ણન કર્યું આયા પૂછના પર કે મારે એક મારો આત્મા જ જોઈએ છે ને બીજું કાંઈ નથી જોઈતું. વર્તમાન પાત્ર છે અને ઉત્કૃષ્ટ પાત્ર આ ખાસ પ્રકારની પાત્રતા છે અને ત્યાં સુધી એ વિષયમાં ખુલાસો કર્યો. હું શું જીવ તત્વ યથાર્થપણે સમજે ખબર પડે છે. ભાવનાવાળા જીવને પોતાની ભૂલને ખબર પડે છે કે મારે ભાવનાને ઠેસ પહોંચે છે આ જગ્યાએ. ત્યારે સૂક્ષ્મવાળાને ભૂલ થાય તો ખબર નથી પડતી કે કઈ જગ્યાએ ભૂલ થાય છે. એની બુદ્ધિ ત્યાં કામ નથી કરી શકતી એટલી સ્થૂળ ક્રિયા છે.
ભાવના સ્વયં જાગૃત અવસ્થા છે. ભાવના સ્વયં જાગૃત અવસ્થા છે.
ભાવના જાગૃતિ છે. ત્રેવીસમાં અને ચોવીસમાં વર્ષમાં બંનેમાં એ પ્રચાર કર્યો છે કે આ જીવને પરિભ્રમણ કેમ ટળે. એક વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અને મારું પરિભ્રમણ કેમ ટળે એ વિષયમાં દ્રઢ થઈને જોડ્યા વિના
માર્ગના એક અંશનું પણ ભાન થાય એવું નથી. છે અનંત કાળ થયા 86 વર્ષ 23 મિનિટ મારો પરિભ્રમણ અનંત કાળ થી ચાલે છે, પછી જીવ એટલે પોતાને લેવો છે, તો સ્વલક્ષી વિચારવાનો વિષય છે ને, તો બીજા જીવને તો લક્ષમાં લેવાનું નથી. મારા જીવને અનંત કાળ થયા પરિભ્રમણ ચાલે છે અને હજી મને નિવૃત્તિ પરિભ્રમણની આપતી નથી, તો હું શું કરું? તો મને નિવૃત્ત થાય પરિભ્રમણથી. આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી જોયા વિના માર્ગના અંશનો અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો છોડી દઈને, દૂર કરી દઈને આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી આ જગ્યાએ ઊંડા ઉતરી જાઉં, આ એક જ વાત ઉપર ઊંડા ઉતરી જાઉં. અને ઊંડા ઉતરી જાઉં એટલું નહીં, જ્યાં સુધી એનો નિવેડો ન આવે તો દ્રઢ થઈને જીવ જુરે આ પરિસ્થિતિમાં આવે તો છૂટકો છે, નહીં તો કોઈ કાળે છે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, જેને મોક્ષ માર્ગની ઈચ્છા થઈ છે, મારે હવે પરિભ્રમણ નથી કરવું, મોક્ષ માર્ગ આવી ગયો છે, તેને બધા વિકલ્પો મૂકી દઈ આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો પડશે. લાંબી ચોડી કોઈ વાતમાં જવાની જરૂર નથી. શું કે અનંતકાળથી આ જીવનો પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ ક્યાં થતી નથી અને શું કરવાથી થાય? બસ આ જે સ્વરૂપ પ્રાપ્તિનો વિષય છે, સ્વરૂપ લક્ષણનો વિષય છે, આત્મપ્રાપ્તિ, એને શબ્દો જુદા જુદા મૂક્યા છે. નાસ્તિથી પરિભ્રમણનો વિષય છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, ચિંતના કર્યા વિના એટલું જ નહીં, તેને માટે દ્રઢ થઈને જોયા વિના માર્ગની દિશાનું અલ્પ ભાન પણ થતું નથી. પૂર્વે કોઈને થયું નથી અને ભવિષ્ય કાળે કોઈને નહીં થાય. અત્યારે આ પરિસ્થિતિ છે, ભૂતકાળમાં એ જ પરિસ્થિતિ હતી, ભવિષ્યમાં પણ એ જ પરિસ્થિતિ છે. એ વગર કોઈ રીતે પણ ના થવાનું નથી. ત્રણેય કાળની વિશે અમે તો એમ જાણ્યું છે, એટલે એમ અમે તો એમ અનુભવ્યું છે એમ કહેવું છે. માટે તમારે સઘળાએ એ શોધવાનું છે, ત્યાર પછી બીજું શું જાણવું એ જણાશે. પછી આ સિવાય હવે શું જાણવું તો કે ત્યાર પછી જણાશે. પહેલા તો આ આ જગ્યાએ આવી જાય, પછી બીજો પ્રશ્ન કરજે કરવો. ત્યાર પછી એક જગ્યાએ આ વાતને કેન્દ્રિત કરી નાખી છે. પોતાના વિષયની નજર, રાત્રિ દિવસ એક જ પરમાત્માના વિષયનું ચિંતન રહે છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે. આ 23મો વર્ષ છે, 23મો વર્ષ છે. ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચરણ પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાને એક જ રંગનું રંગન છે. હાડ માંસ અને મજ્જામાં પણ એ જ રંગ રંગાયેલો છે. ભાવનામાં કેટલા તરબોળ છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં કેટલા તરબોળ છે કે હાડ માંસ ને મજ્જામાં એ જ રંગ રંગાયેલો છે. અમારે તો એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. અમારું રૂવાડું પણ એનો વિચાર કરે છે. એક એક રૂવાટી એનો વિચાર કરે છે. આત્મપ્રાપ્તિ ક્યાં, આત્મપ્રાપ્તિ કેમ, એવી રીતે અને તેને લીધે કાંઈ નથી જોવું ગમતું, કાંઈ નથી સુંભવું ગમતું, કાંઈ સાંભળવું ગમતું નથી, કાંઈ ચાખવું ગમતું નથી, કાંઈ સ્પર્શવું ગમતું નથી, બોલવું ગમતું નથી, મૌન રહેવું ગમતું નથી, બેસવું ગમતું નથી, ઉઠવું ગમતું નથી, સૂવું ગમતું નથી, જાગવું ગમતું નથી, ખાવું ગમતું નથી, ભૂખ્યું રહેવું ગમતું નથી, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કાંઈ ઉઠતું જણાતું નથી. તે હો તો પણ ભલે, ન હો તો પણ ભલે, એ કાંઈ દુઃખના કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. અત્યારે જે વિષમ આત્મા પ્રગટતી રહ્યો છે એ મને દુઃખનું કારણ છે. મારો આત્મા કેમ પ્રગટ થતો નથી, આ દુઃખનું કારણ છે. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. પછી કૌંસમાં એટલું લખ્યું છે કે આત્માની લગ્ને આવી હતી, 23મા વર્ષમાં આવી આત્માની લગ્ન હતી, ત્યારે 24મા વર્ષમાં સમય દર્શન સ્વામી પ્રાપ્તિ થઈ છે. આ સ્થિતિ એ આવ્યા છે. ખુલ્લો ચિતાર છે. સારું છે કે લખાણમાં આવ્યું છે. આજે મુખ્યને વિચારવાનો એક વિષય મળે છે કે આ સ્થિતિ એ હતી.
પોતાની દશાને મેળવવા માટે તો બહુ સારી વાત છે. પોતાની ચાલતી દશાને મેળવવા માટે તો ઘણી સારી વાત છે. તુલનાત્મક કેટલું દૂર છે આ દશાથી,
સાંભળતા આપણને એવું લાગે તો જીવને પોતાને
તરબોળ હતા. આખો મિત્રતો વિષય છે, મિત્રે છે.
જીવંત
વસ્તુ જોવા મળે છે, જીવંત પુરાવા છે. દસેક મહિનાથી 26મા વર્ષ ચાલે છે. પણ અનેક વાર એ વિચાર આવે છે કે આ એક જીવંત કથન છે. સુભાગભાઈ અને શ્રીમતી એ બે વચ્ચેનો જે પત્ર વાંચાયેલો છે એ તો એક જીવંત કથન છે. જીવતી વસ્તુ અમને જોવા મળે એવી વાત છે. સ્વરૂપ લક્ષે જો એ દોર આવે ને તો એમાં એવી રીતે પોતાને નિંદા કરે છે કે નથી પ્રફુલ્લિત ભાવ, એટલે સ્વરૂપ પ્રત્યેનો મહિમા નથી. મનુષ્યને એકે સ્નેહનો, મારામાં આત્માનો, આત્મા પ્રત્યેનો સ્નેહ જ ક્યાં છે? નમણે પરમ પ્રભાવ, ને મારા ઉપર કોઈ પ્રભાવ નથી. મારા હું તો એવી રીતે છે. જો સ્વરૂપ ઉપર એને ઉતારો કે હે પ્રભુ એટલે પોતાનો પ્રભુ, તો એ વેદના ઉત્પન્ન થાય એવા એવા દોરા છે. ભાવના ઉત્પન્ન થાય ને વેદના ઉત્પન્ન થાય એવા એ દોરા છે. વિશે સ્વરૂપ ઉપર લઈ જાવ. અચળ રૂપ આસક્તિ નહીં, પોતાના સ્વરૂપની આસક્તિ નહીં. વિરહનતા 264-295 નહીં. વિરહનતા પોતાના સ્વરૂપનો વિરહ છે, વિયોગ છે, એનો કોઈ તાપ લાગતો નથી. કથા અલભ્ય તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ, અને આત્માની જે કથા છે એના 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 પ્રેમની જે કથા છે આત્મા એના એનો એનો પણ એનો વિરહ છે, એનો પણ પરિતાપ નથી. અને તોય મને આકુલતા થતી નથી, મારું કર્મ તો જુઓ, તોય નહીં વ્યાકુલતા જુઓ પ્રભુ, હું જ કર્મ, આ મારું કર્મ કેવું છે? તો મને એનું દુઃખે થતું નથી ને, તેનું દુઃખ લાગવું જોઈએ, એનું દુઃખ મને થતું નથી, આ તો મારું કર્મ કેવું છે? પ્રકારથી સાધન રહી તો હું નહીં એક સદગુણ પણ હું બતાવું છો, મને મોઢું બતાવું એમ કે છે. જેટલા કોઈ ભૂતકાળમાં પંચપરમ ગુરુ થયા તે અનુભવના પ્રસાદથી થયા છે, એનું જ્ઞાન દર્પણ નામનો ગદ્યમાં ગ્રંથ છે, એની 154 નંબરની ગાથા આધાર લીધો છે. 154 નંબરનો પદ છે, પંચપરમ ગુરુ જે ભે જે હોંગે જગ માહી તે અનુભવ પ્રસાદ તે યામે દુઃખ નહીં. એમાં બીજી વાત નથી, તો કોઈ એટલે આ સિવાય બીજી વાત નથી. પંચ પરમેશ્વર પદ છે, નવોરિયંતાનો પદ, પંચપરમ ગુરુના પદ છે, તે અનુભવના કારણે પદ છે, આ પદ છે, અનુભવ વિના નથી પદ છે. તે પ્રસાદ કૃપા આપ અનુભવનો છે. પરિહંત સિદ્ધ પણ એ અનુભવ આચરણને સેવે છે. પર્યંતને સિદ્ધ શું કરે છે કે નિરંતર સોનું સ્વાનુભવનું આચરણ જેને વર્તી રહ્યું છે તે અરિયંતને સિદ્ધ છે, એ પણ અનુભવના આચરણને સેવે છે. અને સ્વરૂપ અનુભવમાં અનંત ગુણના સર્વરસ આવે છે. એક ક્ષણનો જે સ્વરૂપ અનુભવ છે એમાં આત્માના અનંતે અનંત સર્વ શુદ્ધ થઈને પરિણામ ગોચર થાય છે, એટલે એનો રસ આવે છે, અનુભવ આવે છે. ભલે એ અનંતના નામ ન આવડે, જુદા જુદા અનંત ઓળખાય નહીં, તો પણ અનંતનો રસ એમ આવે છે. જેમ કોઈ એક ખાવાની ચીજમાં અનેક જાતના તેજાના મસાલા ભેવા બધું નાખ્યું હોય, સેંકડો ચીજ નાખ્યો હોય, કેસરને કસ્તુરી નંબર ફલાણું ખાય ત્યારે એને ભલે જુદી જુદો જુદો એક એકનો જુદો સ્વાદ ન પડે કે આ કેસરનો સ્વાદ ને આ ફલાણાનો સ્વાદ, પણ એનો સમગ્ર જે સ્વાદ છે એમાં બધાનો સ્વાદ આવી જાય છે. એ બધાના સ્વાદને એક નામ આપે છે કે આ ફલાણી છે. એવી રીતે એક
સ્વામી
એ પણ જ્ઞાન દર્પણ પદેમાં પણ છે, ક્ષેત્ર પણ ગુણ અનંત કે રસ સદે અનુભવ રસ કે માહી યા તે અનુભવ સારિકો ઓર દૂસરો નાહી. આ પદ પત્રની અંદર દૃષ્ટિ પ્રદર્શન દોહરાવેલું છે. એ દીપચંદજીનું જ્ઞાન દર્પણ પદ છે. એ સમયે એમને દીપચંદજીના ગ્રંથો બીજા દોલતરામજીના ગ્રંથો જે પદો દોહરાવ્યા છે બધા વાંચેલાને કેટલાક પદ કંઠસ્થ થઈ ગયા જે પત્રની અંદર દોહરાવેલા છે. રટણ કાંતિલાલ હરિલાલ છેલ્લી વખતે મુંબઈથી સાથે આવ્યા, પછી એ લગભગ સાથે જ રહેતા હતા કે અભિયાના મકાનમાં. એ બાપને હોસ્ટેલમાં સુ રહેતા હતા. બાબુજી એકાંતમાં અંદરના રૂમમાં એકાંતમાં એકલા સુતા હતા. પછી સવારે કંઈક પ્રવર્તા પૂરતા પ્રવર્તી વખતે કંઈક પદ ગણગણતા હશે. એને ચર્ચામાં પ્રશ્ન કર્યો કે તમે કંઈક બોલો છો તો શું બોલો છો? બાથરૂમમાં જતા આવતા કાને પડી છે કંઈક કંઈક ગણગણે છે, સ્પષ્ટ સંભળાય એવી રીતે નહીં. પછી દોલતરામજીનું એક પદ છે, એ પદ એ કહ્યું કે આ પદ સવારે ગુંજતું હતું કે નલીની લટકાયો પોપટનો જ્યાં સુગર ચાલ વિસરી નલીની લટકાયો એ પદ અમુક પદ રસ આવતો છે એ રસ મૂકવા માટે આ પદ પણ દોરાયેલું છે.
બહુ સરસ પોપટનું દ્રષ્ટાંત બહુ સરસ
પોપટ ઉડવાના સામર્થ્ય ને ભૂલ્યો એટલે ભૂંગળીમાં
લટકાણ
ઉડી શકે નહી વાર છે. આ જીવ નું સામર્થ અનંત સામર્થ્ય છે, પણ હું રોટલા ના આધારે જીવું છું, પાણીના આધારે જીવું છું, હવાના આધારે જીવું છું, સંયોગના આધારે જીવું છું, સામર્થ્ય ભૂલે છે. પિંજરામાં આવે છે, આ પિંજરામાં દેહના પિંજરામાં આવે છે.
બહુ સરસ.
પછી કોઈ સારો દેહ મળે, કોઈ નવડો મળે, તો કોઈ રોડાનું પિંજરું મળે.